તારીખ 23/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 122.
આત્માને જ્ઞાન મત માત્ર કહેવામાં આવે છે કે જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ છે, જ્ઞાન પ્રસિદ્ધ લક્ષણ છે આત્માનું, અને તેના દ્વારા લક્ષ્યરૂપ જે આત્મસ્વભાવ, આત્માનું મૂળ સ્વરૂપ જે લક્ષ્યગત કરવા યોગ્ય છે, એવું જે લક્ષ્ય છે એની જ્ઞાનમાં પ્રગટ પ્રસિદ્ધિ થાય તેના માટે અહીંયા ઓળખાણને પ્રસિદ્ધિ કહી છે. ઓળખાણને અનુમાન નથી કહ્યું, પણ ઓળખાણને પ્રસિદ્ધિ કહી દીધી છે. જીવનું લક્ષણ પ્રસિદ્ધ છે, પ્રગટપણે જણાય છે, એમ જ્ઞાનમાં લક્ષ્ય ભલે અપ્રગટ હોય તો પણ જ્ઞાનમાં તે પ્રસિદ્ધપણે પ્રગટપણે જણાયવું જોઈએ. એવા હેતુથી આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવ્યો છે. જ્ઞાન માત્ર તો ઠેઠ સુધી રહે છે, ઓળખવામાં જ્ઞાન માત્ર છે, અનુભવવામાં પણ એ જ છે સાધન, અને આગળ વધવામાં પણ એ જ છે. પણ શરૂઆતથી વાત કરે છે, પાયો જ અહીંથી શરૂ થાય છે. તમે વિષય શાસ્ત્રમાં લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરાવવા માટે આત્માને આત્માનો જ્ઞાન માત્રપણે ઉપદેશ અથવા નિર્દેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. અહીંયા પ્રકરણમાં એ વિષય ચાલ્યો છે કે આત્માને અનંત ગુણ હોવા છતાં જ્ઞાન તેનો પ્રધાન ગુણ છે. પહેલાં એમ કહ્યું કે જ્ઞાન મોટો ગુણ છે, પણ ગુણ તો બધા જ અનંત શક્તિવાળા હોવાથી કોઈ નાનો મોટો છે એમ બીજા નહીં, બીજા ગુણની નાનક દેખાડવા અહીંયા મોટક નથી કહેવી, કેમ કે બધા ગુણોની પોતાની અનંત શક્તિ છે. પણ જ્ઞાનની મુખ્યતા કરાવવા અર્થે એની પ્રધાનતા દેખાડવા માટે મોટો ગુણ છે એમ કહેવામાં આવે છે. મોટો ગુણ છે તો એમાં એક એની વિશિષ્ટ વાત એ લીધી કે અસાધારણ તો બીજો પણ તર્ક થઈ શકે એવું છે કે આનંદ પણ આત્માનો અસાધારણ ગુણ છે. પાંચે દ્રવ્યની અંદર જેમ જ્ઞાન નથી તેમ સુખ પણ નથી, આનંદ પણ નથી, તો એ પણ અસાધારણ ગુણ છે. પણ છતાં પણ આનંદ લક્ષણથી આત્મા ઓળખાતો નથી, જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે, એની વિશિષ્ટતા છે. કેમ કે આનંદ પ્રગટ નથી અને જ્ઞાન પ્રગટ છે, આનંદ પ્રગટ નથી અને જ્ઞાન પ્રગટ છે,
તે છે તે પ્રગટ લક્ષણ છે, આત્માનું
ભાન કરાવવામાં આવે છે.
પ્રગટ લક્ષણ એ ભાન, આત્મા સહિત સચૈતન્યમય સર્વાભાસ રહિત. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે, જ્ઞાન પ્રસિદ્ધ હોવાથી તેની પ્રસિદ્ધિ વડે તેના લક્ષણી એટલે આત્માની પણ પ્રસિદ્ધિ થાય છે. તો અહીંયા જરા વધારે ચર્ચા કરે છે આચાર્યજી કે એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે, લક્ષણની પ્રસિદ્ધિને શું કરવા પકડાવો છો? કેમ કે લક્ષણ તો પર્યાય અંશમાં છે અને લક્ષ જ પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. મહત્વ તો લક્ષનું છે, લક્ષણનું શું મહત્વ છે અથવા શું પ્રયોજન છે? લક્ષનું પ્રયોજન છે તો સીધું લક્ષ દેખાડવાનું શા માટે? વચ્ચે તમે લક્ષણને લાવો છો, અથવા એક લક્ષણ તો પર્યાય અંશમાં હોવાથી અને લક્ષ ત્રિકાળી હોવાથી વચ્ચે લક્ષણ આવે એ વાત અમને કાંઈક ઠીક લાગતી નથી. આવો પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવે. તો અહીંયા એક વાસ્તવિકતા સમજાવી છે કે જો લક્ષણ અપ્રસિદ્ધ હોય તો લક્ષણની પ્રસિદ્ધિ થતી નથી. અવ્યક્ત એવું જે આત્મતત્વ, એનું લક્ષણ જો પ્રસિદ્ધ ન હોય તો જ્ઞાનમાં એને સમજી શકાય નહીં, જ્ઞાનમાં એને પ્રસિદ્ધપણે જાણી શકાય નહીં. આ એક વાસ્તવિકતા છે. એટલે તો આનંદ લક્ષણ ન લીધો, બીજા અસ્તિત્વ આદિ સાધારણ ગુણને તો લક્ષણ ન બનાવ્યું, પણ આનંદને લક્ષણ એટલા માટે નથી બનાવ્યું કે એ પણ પ્રસિદ્ધ નથી જીવને. એ જ્ઞાન લક્ષણ જ પ્રસિદ્ધ છે અને એ પ્રસિદ્ધ લક્ષણ વિના લક્ષની પ્રસિદ્ધિ થઈ શકે નહીં એવી કોઈ વાસ્તવિકતા હોવાથી જો જ્ઞાન લક્ષણ વિના કોઈ બીજી રીતે વિચારવા જાય, આત્માને ઓળખવા જાય, તો એ આત્માનું કંઈક કલ્પિત અનુમાન કરશે, કલ્પના કરીને અનુમાન કરશે, પણ એમાં આત્માની સાચી ઓળખ નહીં આવે. એટલે એમ કહ્યું કે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેની લક્ષણની પ્રસિદ્ધિ થતી જ નથી, અને જેને લક્ષણ પ્રસિદ્ધ થાય છે તેને જ લક્ષણની પ્રસિદ્ધિ થાય છે. આ એક નિયમબદ્ધ વાત છે, સિદ્ધાંતિક વાત છે, વાસ્તવિકતાની વાત છે. તેથી લક્ષણની પ્રસિદ્ધિ વિના લક્ષણને ઓળખાવાનું બની શકે એવું જ નથી, અશક્ય છે. લક્ષ એવો જે આત્મા, એને ઓળખવા માટે એનું લક્ષણ પ્રસિદ્ધ હોય તો જ એને ઓળખી શકાય, બીજો કોઈ આની અંદર પ્રકાર કામ આવે એવું નથી એમ કહેવાય. હવે અહીંયા ત્રીજો પ્રશ્ન ઉઠાવ્યો કે તો પછી લક્ષ અને લક્ષણ ભિન્ન ભિન્ન છે કે એક છે? તમે જે લક્ષણને ઓળખાવા માગો છો કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી પ્રસિદ્ધ થાય છે, તો એ ભિન્ન પ્રસિદ્ધ થાય છે એમ પૂછે છે. જે લક્ષણને તમે ઓળખાવા માગો છો કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે, જુદું પ્રસિદ્ધ થાય છે એમ છે આની અંદર? એમ હોય તો પણ વસ્તુ વ્યવસ્થા બેસતી નથી. ભિન્નથી ભિન્નની ઓળખાણ કરશો તો એ ઓળખાણ પણ અનુમાનનો વિષય છે. આના જેવું એમ થશે, આ મકાન જેવું આ મકાન, આના જેવું આ એમ થશે. એનાથી જો ભિન્ન છે તો પણ અનુમાનનો વિષય રહી જશે એમ. કલ્પના ન કરવી પડે, અનુમાન ન લગાવવું પડે, પણ જેવું તત્વ છે તેવું જ્ઞાનમાં પ્રસિદ્ધ થાય એવી અહીંયા પદ્ધતિ હોવી ઘટે છે એમ કહેવું. લક્ષ છે કે જે કયું લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? તો કે નહીં, જ્ઞાનથી ભિન્ન લક્ષણ નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદતા છે. એક વસ્તુ પણ છે, ભલે જ્ઞાન પર્યાય છે તો પણ એ દ્રવ્યનો જ અંશ છે, વસ્તુનો જ અંશ છે, એ વાત ભૂલવા જેવી નથી. અથવા બીજી રીતે જોઈએ તો સ્વભાવ જેમ દ્રવ્ય સામાન્યમાં વ્યાપ્યો છે, જેવો જ્ઞાન સ્વભાવ દ્રવ્ય સામાન્યમાં વ્યાપેલો છે તેવો જ સામાન્ય દ્રવ્ય સ્વભાવ જ્ઞાનમાં પણ વ્યાપેલો છે, પ્રગટ પર્યાયમાં જ્ઞાનના અંશમાં પણ વ્યાપેલો છે. તેથી જ્ઞાનને સ્વભાવનો પ્રગટ અંશ પણ કહેવામાં આવે છે, જ્ઞાનને સ્વભાવનો પ્રગટ અંશ પણ કહેવામાં આવે છે. અહીંયા થોડી તકલીફ ઊભી થાય એવી છે કે જો જ્ઞાનને સ્વભાવનો પ્રગટ અંશ કહો તો અમારું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, અજ્ઞાન રૂપ છે. અમારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન વાળું ઇન્દ્રિય જ્ઞાન રૂપ છે, ભાવેન્દ્રિય રૂપ છે. અમારું જ્ઞાન બહિર્મુખી બાહ્ય વલણ વાળું છે, બાહ્ય જન મુખ છે એવું છે, બહિર્મુખ ભાવ. તો આવો આત્મા છે કે ભાવેન્દ્રિય રૂપ આત્મા છે? એનો શાસ્ત્ર માને છે આ જ્ઞાન કયું? આ સવાલ ઉભો થાય. આ જ્ઞાન કયું? કે જ્ઞાન સામાન્ય. નહીં તો પહેલો જ પ્રશ્ન એ થાય છે કે જે જ્ઞાનથી તમે ઓળખાવા માગો છો એ જ્ઞાન તો મતિ સ્વરૂપરૂપ છે. તો આત્માનું સ્વરૂપ મતિ સ્વરૂપરૂપ છે? અવધિ મનો પર્યોગ તો હજી આગળની વાત છે, પણ મતિ સ્વરૂપરૂપ આત્માનું સ્વરૂપ છે કે એવું જ આત્માનું સ્વરૂપ છે? તો પછી જ્ઞાન લક્ષણ કેવી રીતે ઓળખાવું? સામાન્ય જ્ઞાન લીધું. કોઈ ઉપાધિ વાળું જ્ઞાન એમાં લેવું નથી. મતિની ઉપાધિ નહીં, શ્રુતની ઉપાધિ નહીં, ભાવેન્દ્રિયની ઉપાધિ નહીં. કોઈ બહિર્મુખ થતા બાહ્ય જ્ઞાનો બાહ્ય જ્ઞાનોને જાણે એવી પણ કોઈ ઉપાધિ એમાં નહીં. એમ સામાન્ય જ્ઞાન છે એ લક્ષણ છે. જ્ઞાન સામાન્ય પર્યાયમાં ને પર્યાયમાં જ્ઞાન સામાન્ય ને જ્ઞાન વિશેષ. નિરાકાર જ્ઞાન છે તે જ્ઞાન વિશેષ છે. જ્ઞાનનો મતિ જ્ઞાનનો ભેદ છે તે જ્ઞાન વિશેષ છે. શ્રુત જ્ઞાનનો ભેદ છે તે જ્ઞાન વિશેષ છે. શ્રુતિની ઉપાધિ છે. મતિ શ્રુત અવધિ મનોપર્ય ને કેવળ એ બધી ઉપાધિ છે. એકે ઉપાધિ આમાં લેવી આત્માને જે જે પર્યાયો ઉત્પન્ન થાય છે તેમાં એક પ્રકાર તો એવો ઉત્પન્ન થાય છે કે જે વર્તમાનના ઉદયમાન કર્મ સાથે એ પર્યાયો પરિણામ જોડાણ હોય છે, એવું એક પ્રકાર ઉત્પન્ન થાય છે. પણ એ જોડાણ તો પછી છે, પહેલાં તો એ પર્યાયનું ઉત્પન્ન થવું તો સહજ જ એના સ્વભાવથી ને સ્વરૂપથી છે. રાગનું એક દ્રષ્ટાંત લઈએ. જે બુદ્ધિપૂર્વકનો રાગ છે એમાં મન મનથી એ સમજી શકાય છે અને આને સાંભળવાની, શબ્દ સાંભળવાની અથવા સંગીત સાંભળવાની ઈચ્છા થઈ, સુંભવાની ઈચ્છા થઈ, જોવાની ઈચ્છા થઈ, એવું જે ઇન્દ્રિય મારફતે પ્રવર્તો જે રાગ છે એ પણ ભાવેન્દ્રિય રૂપ છે. એને શાસ્ત્રમાં બુદ્ધિપૂર્વકનો રાગ કહ્યો છે કે જે પોતે પણ બુદ્ધિ ગ્રાહ્ય કરી શકે છે અને બાહ્ય ચેષ્ટાથી બીજા જીવોને પણ એ અનુમાનથી જાણવામાં આવે છે. ખાવાની ઈચ્છા છે, સાંભળવાની ઈચ્છા છે, જોવાની ઈચ્છા છે, જોવાની ઈચ્છા છે, તેને ઇન્દ્રિયજન્ય રાગ કહેવામાં આવે છે. એ ઇન્દ્રિયજન્ય રાગ છે. અને એક આત્મપ્રદેશોથી સિદ્ધિ જે પર્યાય ઉત્પન્ન થઈને કર્મની સાથે જોડાય છે તેવો રાગ છે. આત્માના પ્રદેશોથી ઉત્પન્ન થતી ક્રિયા જે કર્મના ઉદય સાથે સીધું જોડાણ કરે છે, પછીમાં ઇન્દ્રિયનું કોઈ નિમિત્ત નથી એવો પ્રકાર છે, તેને અતિન્દ્રિય ઇન્દ્રિયથી નહીં ઉત્પન્ન થયેલો, ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલો સીધો જ અબુદ્ધિપૂર્વકનો રાગ, જે મન દ્વારા ગ્રહણ નથી થઈ શકતો એવો અબુદ્ધિપૂર્વકનો રાગ પણ ઉત્પન્ન થાય છે. આ શાસ્ત્રના 116 નંબરના કલશમાં બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો રાજમલજી એવો અર્થ થયો 116 પુણ્યપાપ અધિકારમાં. સાધક જીવ સમ્યક દ્રષ્ટિથી બુદ્ધિપૂર્વકના રાગને પણ મટાડે છે અને અબુદ્ધિપૂર્વકના રાગને પણ મટાડે છે. એ તો જાણી નથી શકાતો, પછી દાખલો ક્યાં મન દ્વારા પણ જણાતો નથી, એનો ક્યાં દાખલો પણ સમજી શકાય છે. જેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધો ઉપયોગ થાય છે નિર્વિકલ્પ ધ્યાન, ત્યારે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન ન હોય અને એની વિતરાગ દશા છે એમ કહેવામાં આવે. પ્રગટ થયા ત્યાં વિતરાગ ભાવ પ્રગટ થયો, પણ વિતરાગ ભાવ જો ત્યાં પૂરેપૂરો પ્રગટ થયો હોય તો પછી એને રાગ ઉત્પન્ન ન થાય. પણ ત્યાં પૂર્ણ વિતરાગ ભાવ નથી પ્રગટ થયો, તો પૂર્ણ વિતરાગ ભાવ નથી રહ્યો, નથી થયો તો કઈક અંશે સરાગ ભાવ રહ્યો છે. સરાગ ભાવ રહ્યો છે તેથી તે વિતરાગ ભાવ પૂર્ણ નથી. સરાગ ભાવ તો બુદ્ધિગ્રાહી ત્યાં થાય એવો છે, તો કયો છે સરાગ ભાવ ત્યાં? અબુદ્ધિ જ્ઞાનની અંદર પણ એ તો એક દ્રષ્ટાંત લેવો છે. નિયાકાર જ્ઞાન સમજાય છે, આને જાણવાને 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 જાણવા નિયાકાર જ્ઞાન સમજાય છે, પણ જ્ઞાન વિશેષ છે. નિયાકાર જ્ઞાન છે એ તો જ્ઞાન વિશેષ છે. એ જ્ઞાન વિશેષ એમાં ઉત્પન્ન થયું કે જ્ઞાન સામાન્ય હતું એમાંથી જ્ઞાન વિશેષ? જેમ દર્પણમાં પ્રતિબિંબ પડેલી અવસ્થા પણ દર્પણની હોય ને તે કાળે પ્રતિબિંબ વિનાની પણ અવસ્થા છે, પ્રતિબિંબ વિનાની અવસ્થા છે ત્યારે એમાં પ્રતિબિંબ પડે છે, એની સામાન્ય અવસ્થા છે, પ્રતિબિંબ વાળી એની વિશેષ અવસ્થા છે. જે સામાન્ય છે એ સ્વભાવ સદ્રશ છે, એ સ્વભાવ સદ્રશ છે એ સ્વભાવનું લક્ષણ છે. કેમ કે લક્ષણ તો તદ્રુપ હોવું જોઈએ, એના જેવું એમ કહેવું છે, તદ્રુપ હોવું જોઈએ, એનાથી અભિન્ન હોવું જોઈએ. એ સ્વભાવ સદ્રશ છે, એ સ્વભાવ છે. 246 કલશના ભાવાર્થમાં આવો વિષય ચાલ્યો છે. આત્માને ઓળખાણ સાથું સમીસાર પૂરું કર્યા પછી પણ આચાર્ય મહારાજ ચેતનતા જો કે આત્માનું લક્ષણ છે. ચેતનતા એટલે કયું ને સ્વભાવ, પારિણામિક ભાવ, એને એ આત્માનું લક્ષણ છે. તો પણ તે શક્તિ માત્ર છે, પ્રસિદ્ધ નથી, અદ્રષ્ટ છે, તેનાથી પણ આત્મા ઓળખી શકાતો નથી એમ કેમ છે. પણ તેની વ્યક્તિ જે દર્શન અને જ્ઞાન છે, તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન છે, દર્શન નથી પકડાતો, નિરાકાર છે. દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્વ છે. આ કળશમાં આત્માને જ્ઞાન માત્ર એવો શબ્દ વાપર્યો છે, इतीदम आत्मनः तत्त्वं ज्ञान मात्रम अवस्थितम्। आ रीते ज्ञात्मानुं तत्त्व ज्ञान मात्रपणे अवस्थित थाय छे अथवा व्यवस्थित थाय छे, ज्ञान मात्र कहता ओळखाय छे। અહીંયા જ્ઞાન સાકાર છે, ભગવતમ સ્વરૂપ છે, તેથી તેના દ્વારા જ બીજી કોઈ રીતે નહીં। આ વિષય પર પ્રવચન ચાલતું ત્યારે વાત સમજવા જેવી પ્રયોજનભૂત કહી કે પ્રગટ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ વ્યાપેલો છે, જેમ નવે તત્વમાં ચૈતન્ય જ્યોતિ છે એ છુપાયેલી છે, એમ આ તો જ્ઞાનનો જ પર્યાય છે, એમાં જ્ઞાન સ્વભાવ વ્યાપેલો છે પ્રગટપણે। જેવો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ વ્યક્તપણે વ્યાપક રૂપ છે, તેવો જ જ્ઞાન સ્વભાવ દ્રવની અંદર દ્રવ સામાનની અંદર વ્યાપેલો છે, તેથી અહીંથી ઓળખાઈ જાય છે કે આવો છે, આવો સુધી પોતે આવો છે, અહીંથી આ રીતે ઓળખાય જવાનું કારણ બને છે કે પ્રગટપણે જે વ્યાપેલો છે એવો એ દ્રવ સામાન્યમાં પણ વ્યાપેલો છે, ત્રિકાળીમાં પણ એવો જ વ્યાપેલો છે, તેથી સ્વભાવની ઓળખાણ જ્ઞાન જે થાય છે એ વાત શાસ્ત્રની અંદર સ્વીકારવામાં આવી છે અથવા પ્રસિદ્ધપણે કહેવામાં આવી છે, અને બીજી કોઈ રીતે આત્મા ઓળખી શકાતો નથી એ વાત પણ પોતાના અનુભવથી ઓળખીને સમજીને કહેવામાં આવી છે। એટલે એમ કહ્યું કે ભિન્ન નથી, એ જ્ઞાનનું લક્ષણ ભિન્ન નથી, અભિન્ન જ છે એમ કહેવું છે, કેમ કે એમાં કટકા પડતા નથી, સ્વભાવમાં દ્રવગુણ પર્યાયના કટકા પડતા નથી, પર્યાયનો તો કટકો ન પડે, દ્રવ્યનો તો કટકો એટલે ભેદ, દ્રવ્ય ગુણનો તો ભેદ ન પડે પણ દ્રવ્યનો ભેદ ન પડે, જો દ્રવ્યનો ભેદ પડે તો વિકલ્પ થઈ જાય, વિકલ્પ થયા વિના રહે। એટલે 26 કળશમાં 144 ગાથા પહેલાં જે 26 કળશ લીધા એની અંદર એ બધા દ્રવ્યના ભેદે ઉડાવ્યા છે। દ્રવ્ય તો આત્મા નિત્ય છે, તો કે નહીં ખલુ ચિચ્ચી દેવ તે ચૈતન્ય સ્વભાવ જેવો છે એવો છે, નિત્ય નથી, શુદ્ધ તો કે એ શુદ્ધ નહીં, અશુદ્ધ તો નહીં પણ શુદ્ધ એ નહીં, અનિત્ય તો નહીં પણ નિત્ય પણ નહીં, અનેક તો નહીં પણ એક પણ નહીં, કેમ કે ભેદ પડે છે દ્રવગુણ પર્યાયના ભેદ સ્વભાવને વિશે નથી। કે છે કે જો ભેદ નથી તો પછી તમે ભેદ કહો, ભેદથી કહો છો શું કરવા, પ્રશ્ન એ હું કહેવાનું કે જો લક્ષણે લક્ષણને તમે અભેદ ઠરાવો છો તમારા ઉત્તરમાં, તો તમે લક્ષણે લક્ષણ એવા બે ભેદ પાડો છો શું કરવા, તો કે એકમાં ને એકમાં એવા બે ભેદ પાડવાનું અમારે કારણ છે, એ કારણ એ છે કે પ્રસિદ્ધપણું જેને છે, પ્રસિદ્ધત્વ એટલે પ્રસિદ્ધપણું છે, અને જ્ઞાનને પ્રસિદ્ધપણું છે, અને આત્માને પ્રસિદ્ધ થવાપણું છે, જેનાથી પ્રસિદ્ધ થાય તેને પ્રસાદ્યમાન કહેવામાં આવે છે। જ્ઞાનને પ્રસિદ્ધપણું છે અને આત્માને તેના દ્વારા પ્રસિદ્ધ થવાપણું છે, આ એક કાર્ય બાકી છે, ઓળખવાનું કામ અનાદિથી જીવને બાકી છે, જ્ઞાનની ચર્ચા ચાલી પૂરી બેન ચર્ચા કરો, ઓળખવું ઓળખવું ઓળખવાની વાત બહુ ચાલતી, ઓળખતો નથી ક્યાંથી અનુભવ, ઓળખતો નથી ક્યાંથી ધ્યાન, કેમ કે ઓળખાણ વિના તો નિર્ણય વિના તો અનુભવ આવતો નથી, એટલે પ્રસિદ્ધપણું અને પ્રસિદ્ધ થવાપણું, પ્રસિદ્ધ કરવામાં આવે એવું એમ બે બે એક વાત બાકી હોવાથી પ્રસિદ્ધપણા ઉપરથી પ્રસિદ્ધ જેને કરવામાં આવ્યું છે એવું એક કાર્ય બાકી હોવાથી લક્ષણ ને લક્ષણમાં વિભાગ નહીં હોવા છતાં વિભાગ કરવામાં આવે છે, વિભાગ નહીં હોવા છતાં વિભાગ કરવામાં આવે છે. કેમ કે ઓળખાવવું છે, એ સિવાય બીજો કોઈ ઓળખાવવાનો ઉપાય નથી. હવે અહીંયા કેમ અહીંયા એને જ્ઞાનને ઉપયોગાત્મક અથવા વિશેષ જ્ઞાનરૂપ લક્ષણમાં લીધું, ઇન્દ્રિય જ્ઞાનરૂપ લક્ષણમાં લીધું કે બીજી રીતે જ્ઞાન લક્ષણને ઓળખાયું નથી, એ અહીંયા સ્પષ્ટ કરે છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે. શેનાથી જ્ઞાન પ્રસિદ્ધ છે? જ્ઞેયોને જાણે છે તેથી જ્ઞાન પ્રસિદ્ધ છે, એ વાત અહીંયા બાદ કરી નથી. નહીતર તો જ્ઞાન છે, જ્ઞાન જે પર્યાયનું જ્ઞાન જે જાણવાનું ભાવ છે એનું નામ જે જ્ઞાન છે એ જ્ઞાન નામ ખરેખર જ્ઞેય સાપેક્ષ નામ છે, જ્ઞેય પરક શબ્દ છે. જ્ઞેયને જાણે તે જ્ઞાન એનું નામ જ જ્ઞેય પરક છે. જ્ઞાતું યોગ્ય એવું સૂત્ર છે કે જે જ્ઞેયને જાણે તે જ્ઞાન અધિકાર મળે છે કે જે જ્ઞેયને જાણે તે જ્ઞાન. તો અહીંયા એ વાત નથી લેતા, આત્માની ઓળખાણ કરાવે છે ત્યાં એ વાત નથી લેતા કે જ્ઞાન પ્રસિદ્ધ છે. શેનાથી પ્રસિદ્ધ છે? જ્ઞેયને જાણવાથી નહીં, કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સીધપણું છે. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન એનાથી જ્ઞાન પ્રગટપણે જણાય છે. કયું જ્ઞાન જાણવું છે? અહીંયા સ્વભાવ રૂપ જ્ઞાન ને, અહીંયા સ્વભાવ સદૃશ જ્ઞાન ને, જેમાં સ્વભાવ છે એવા જ્ઞાન ને જાણવું છે. અહીંયા સ્વભાવને ઓળખવાનું પ્રયોજન હોવાથી જ્ઞાનમાં રહેલું જે પ્રગટ વેદન જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. જો એકનું જ્ઞાન, જૂનું જ્ઞાન, માત્ર જ્ઞાન, છૂટું જ્ઞાન જોવામાં આવે તો એમાં જ્ઞાન વેદન જણાશે, પ્રગટ જ્ઞાન વેદનથી એનું પ્રસિદ્ધપણું જણાશે, અને એ પ્રસિદ્ધપણા ઉપરથી એને સ્વભાવ પ્રસિદ્ધ પ્રસાદમાન જે છે એ પણ જાણવામાં આવશે, પ્રસિદ્ધપણે જાણવામાં આવશે. આ રીતે આત્માની ઓળખાણ કરાવી છે. આત્માની ઓળખાણનો વિષય થોડો ઊંડો છે. ઓઘ સંજ્ઞાએ શાસ્ત્ર વાંચીને પણ આત્માની ઓળખાણ નથી થતી. ચાલો પ્રયોગ ક્ષેત્રકાળ ભાવની વ્યાખ્યા સમજી લીધી. માટે આત્માની ઓળખાણ છે કે દ્રવથી આત્મા આવો, ક્ષેત્રથી આવો, કાળથી આવો, ભાવથી આવો. કેમકે કોઈ પણ પદાર્થને ઓળખવા માટે એના સ્વચતુષ્ટયનું જ્ઞાન કરવું જોઈએ. તો આત્માને સ્વચતુષ્ટયથી ઓળખો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે, સ્વતી છે ને પરથી નથી, અસ્તિ નાસ્તિ. એના દ્રવગુણ પર્યાયના પ્રયોજનભૂત વિભાગ છે તેનાથી એને ઓળખવું, એમાં ઉત્પાદ વિધ્રુવ છે એનાથી એનું અસ્તિત્વ ઓળખવું એમ નહીં. એના જ્ઞાન લક્ષણથી જ્ઞાનમાં પણ એનું જે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી જે પ્રસિદ્ધપણું છે તેના દ્વારા એને સ્વસંવેદનરૂપ પોતાના સ્વભાવને ઓળખવો, આ બધી ભાષા છે. એનું મૂર્ત રૂપ છે સર્વજ્ઞ દેવ જીનેન્દ્ર પોતે, અને જીન પ્રતિમા એ એનું વ્યક્ત રૂપ છે. જેમ કોઈ ગુલાબને આવી પાખડી હોય ને ગુલાબને ગુલાબી રંગ હોય, પણ ગુલાબને ગુલાબી રંગ હોય પણ એ જોઈ તારે રંગ ખબર પડે કે એમને સાંભળીએ તો રંગની ખબર પડે? ગુલાબી રંગનું બહુ વર્ણન કરીએ તો રંગનું જ્ઞાન ન થઈ જાય કે જેવું જોવાથી થાય એવું ન થાય, એ વાત નથી. એમ સ્વસંવેદનરૂપ જે સ્વભાવ આત્મસ્વભાવ એને સાંભળી સાંભળીને એનું જ્ઞાન થાય કે એના કરતા એને જોવાથી એનું જ્ઞાન થાય? જોવાથી એનું જ્ઞાન થાય. પોતે આગળ કહી દીધું. ડિક્શન જોઈએ, દેવનો અધિકાર પૂરો કરી અને તંત્ર જ્ઞાન અધિકાર નું થશે. 63 પાને ભગવાન ના દર્શન કરવા કેવી રીતે એ વાત છે. સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખી, સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ ચારે. સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને સ્વસંવેદન દેખાડે છે. આ એક જ અનાદિથી તેને તને તારા જ્ઞાનમાં પ્રસિદ્ધ સ્વસંવેદન હોવા છતાં તને તે વેદન જોવામાં આવતું નથી. એ પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસિદ્ધ કરવામાં આવે છે એમ તદ અવિનાભૂત તેની સાથે અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. અને માટે જ્ઞાન માત્રમાં અસલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે એક આખો આત્મા અનંત ધર્મ સમૂહ વડે જેવડો આત્મા છે તેવડો લક્ષણ થાય છે અથવા ઓળખાઈ જાય છે, લક્ષિત થઈ જાય છે. આવું પ્રયોજન જાણીને આત્માને જ્ઞાન માત્ર પરમાગમમાં પણ આચાર્ય એ થયો છે આવો હેતુ જાણીને કહેવામાં આવ્યો. ઓળખ્યા વગર તો બધી કોઈ એક ડગલું પણ સન્માર્ગ પ્રત્યે મોક્ષ માર્ગ પ્રત્યે આત્માને ઓળખ્યા વિના એક ડગલું પણ આગળ વધવાનો પ્રશ્ન જ રહેતો નથી. તો વચનામૃતમાં એક જગ્યાએ કહે છે કે નિર્ણયની દિશામાં પહેલા તું પ્રયત્ન કર, પહેલા પ્રયત્ન કર એ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. જો તને નિર્ણય નહીં આવે તો પછી કઈ વાત કેવી રીતે આગળ વધવાનું રહે છે? પછી તો ગોખણ પ્રતિનો વિષય રહેશે કે તેનું તે વાંચો, તેનું તે વિચારો, તેનું તે સાંભળો. વખાણ કરવે એવો કોઈ અંદરમાં પ્રયત્ન થવો જોઈએ કે નહીં? દ્રષ્ટાંત આપે છે કેવી રીતે અનંતનું જ્ઞાન માત્રમાં સમાઈ જાય છે. જેમ મંદિરને શ્વેત કહેવામાં આવે છે, દૂરથી મંદિર જોવે તો એના સફેદ શિખર છે, આ સફેદ આખું મંદિર દેખાય છે એમ જોવામાં આવે છે. જેમ મંદિરને શ્વેત કહેવામાં આવે છે કે આ ધોળો જે ઇમારત છે શિખર મંદિર, તે મંદિર બધે લગભગ શિખર તો બધે શ્વેત જ હોય છે ને, તે તો શ્વેત જ ઠીક લાગે કે મંદિર તો શું જોઈએ, બીજો કલર તો એમને ફોન કરે છે બધું સફેદ 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 છે. જેમ મંદિરને શ્વેત કહેવામાં આવે, જોકે મંદિર સ્પર્શ રસ શ્વેત આદિ ઘણા ગુણ ધરે છે, એમાં માત્ર વર્ણ જ છે એવું નથી, સ્પર્શ પણ છે રસ પણ છે ઉદ્ગળના બધા ગુણ છે એનામાં. પણ દૂરથી શ્વેત ગુણ વડે ભાસે છે, દૂરથી પણ એ શ્વેત ગુણ વડે ભાસે છે જણાય છે. તેથી મુખ્યતાથી શ્વેત મંદિર કહેવામાં આવે છે જે દ્રષ્ટિ દ્રષ્ટાંત લીધો છે. તેમ પ્રસિદ્ધ લક્ષણ આત્મામાં જ્ઞાન છે, પ્રસિદ્ધ લક્ષણ તો જ્ઞાન જ છે, તેથી જ્ઞાન માત્ર આત્મા કયો. ભલે અનંત ગુણ છે આત્મામાં તો પણ આત્મામાં પ્રસિદ્ધ લક્ષણ જ્ઞાન છે. અનંત ગુણ હોવા છતાં જ્ઞાન માત્રપણાને આત્મા છોડતો નથી. જ્ઞાન માત્રમયતામ ન જાતિ ભાવ. લક્ષ્મીની ચર્ચા કર્યા પછી સુરતાની શક્તિની વાત કરી કે જ્ઞાન માત્ર કહેવા છતાં બીજા ગુણો છે આવા આવા છે, પણ આવા આવા અનંત ગુણો હોવા છતાં પણ જ્ઞાન માત્રપણાને આત્મા છોડતો નથી. આવું વચન દે છે જ્ઞાન માત્ર કહીને. એટલે એમ કેમ છે, એક સંકેત એવો છે કે અનાદિથી આ જીવે રાગનો આધાર લીધો છે, રાગને મુખ્ય બનાવ્યો છે, જ્ઞેયનો આધાર લીધો છે, જ્ઞેયને મુખ્ય બનાવ્યો છે. રાગ પણ જોકે જ્ઞેય છે, પણ એને કદી જ્ઞાનનો આધાર લીધો નથી અને જ્ઞાનને મુખ્ય કર્યું. જો જ્ઞાનને મુખ્ય કરીને જ્ઞાનનો આધાર લેવામાં આવે તો એ સ્વભાવનો આધાર લેવાશે, પર્યાયનો આધાર નહીં, ત્યાં સ્વભાવનો આધાર લેવામાં આવે. આ એક વિશિષ્ટતા છે કે જ્ઞાનને માત્ર જ્ઞાન પણ જોતા, પ્રગટ જ્ઞાન પર્યાયમાં જ્ઞાનને માત્ર જ્ઞાનપણે જોતા લક્ષ્મણ જે સ્વભાવ આવે છે, જ્ઞાન સ્વભાવ આવે છે, એ સ્વભાવને લક્ષ્યગત થતા જે પર્યાયપણાનો આધાર હતો, એ અને રાગનો આધાર તો એક બાજુ રહ્યો, પણ જે પર્યાયપણાનો આધાર હતો એ પર્યાયત્વ પણ એને લક્ષ્મણ રહેતો. સ્વભાવ લક્ષ્મણ રહેતા પર્યાયત્વ લક્ષ્મણ નથી રહેતો. આ એક વિશિષ્ટ થાય છે. અને ત્યારે એને આત્મા ત્રિગુણ પર્યાયના ભેદ વિનાનો આત્મા કેવો એને સમજાય છે. એટલે પર્યાયનો ભેદ પણ ના રહ્યો, જે પર્યાયના ભેદમાંથી એને સ્વભાવ ઉતર્યો એ પર્યાયનો ભેદ પણ ત્યાં લક્ષ્મણ ન રહ્યો, એટલે એને ભેદ વિનાનો આત્મા, નિર્ભેદ આત્મા, અખંડ આત્મા એને ત્યાં ઓળખાય છે. અનિત્ય જ નિત્યને બતાવે છે, અવારનવાર કહેતા અનિત્ય નિત્યને બતાવે છે, એ બીજું એ સિવાય બીજું કોઈ સાધન પણ ભેદ રહેતો નથી. લક્ષ્મણ છૂટી જાય છે, પહેલા પકડેલો હતો ભેદને, એ છૂટી જાય છે, ઉલટાનો ભેદની પકડ છૂટી જાય છે. ભેદવાસી તો અનાદિથી છે, પણ અહીંયા આત્માને ઓળખવા જતા, સ્વભાવને ઓળખવા જતા ભેદની પકડ છે એ પણ છૂટી જાય છે. પકડાવાનો તો પ્રશ્ન જ નથી, પણ છે એ પણ છૂટી જાય છે. ત્યારે આત્મા ઓળખાય છે એમ કહેવામાં આવે છે. પ્રસિદ્ધ લક્ષણ આત્મામાં જ્ઞાન છે, તેથી જ્ઞાન માત્ર આત્મા કયો. એક એક ગુણની અનંત શક્તિ, અનંત પર્યાય ગુણની, એક અનેક ભેદ આદિ સર્વને જાણે, જ્ઞાનમાં જાણવાનું તો બને. એક એક ગુણની અનંત સામર્થ છે અને એક એક ગુણને પણ અનંત પર્યાયો થાય છે. વસ્તુમાં પણ એક પણુંને અનેક પણું એવા ભેદ અભેદ પણ રહેલું છે. આ બધું જ્ઞાન જાણે. જ્ઞાન વિના વસ્તુ સર્વસ્વ નિર્ણય રૂપ સ્વરૂપને ન જાણે. જ્ઞાન વિના વસ્તુનું જે સર્વસ્વ છે એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું જે સર્વસ્વ છે તે વસ્તુનો ત્રિકાળી સ્વભાવ છે. તે જ્ઞાન વિના તેના નિર્ણયરૂપ સ્વરૂપને કેવી રીતે જાણે. આવું જ સ્વરૂપ છે, નિશ્ચિત સ્વરૂપ છે, નિયત સ્વરૂપ છે, એને નિર્ણયરૂપ નિશ્ચયરૂપ સ્વરૂપને તે ન જાણે. જ્ઞાન વિના જાણે નહીં, જ્ઞાન લક્ષણ વિના જાણે નહીં, અને જ્ઞાન વિના કાંઈ આગળ વધવાનો પ્રશ્ન રહેતો નથી. માટે જ્ઞાન પ્રધાન છે. આ ફરીને પાછું ઉપર તો કહી દીધું તો અનંત ગુણાત્મક બળ ટાઈપ છે ને, ત્યાં એક વખત સિદ્ધ કર્યું હતું કે જ્ઞાન વિના જ્ઞેયનું જ્ઞાન ન હોત, માટે જ્ઞાન પ્રધાન છે. અહીંયા પણ કહે છે કે માટે જ્ઞાન પ્રધાન છે, માટે જ્ઞાન પ્રધાન છે. મતિ જ્ઞાન આદિ જ્ઞાનના પર્યાયો છે. એક સુરક્ષમ જ્ઞાન અંશ શુદ્ધ થયું ત્યારે, કે જ્યારે પોતાના સ્વજ્ઞને બરાબર જાણ્યો ત્યારે. આમાં જે જ્ઞાતું યોગ્ય નિયમ છે એ પહેલું જ લખ્યું છે જ્ઞેય અધિકારમાં.
જાણવા યોગ્ય પદાર્થ ને ભૂમિ કહેવામાં આવે. જ્ઞાન ને ઓળખવામાં જ્ઞેયથી જ્ઞાન ને થોડુંક જુદું પાડીને ઓળખવું પડે. જ્ઞાન માત્ર એમ કહેતા એને જ્ઞેયથી જુદું પાડવું છે. વસ્તુ એ તો જ્ઞેયથી જુદું જ્ઞાન છે, પણ અનાદિથી જે જ્ઞાન જ્ઞેય સાથે એકત્વ કરે છે ભાવથી, અને જે જ્ઞાનને જે જ્ઞેયોને જાણતા જ્ઞેય જ્ઞાયક શંકર દોષ જેને કહેવામાં આવે છે, આને હું જાણું છું એમ કરીને એમાં જે એકત્વ કરી લે છે એમ, એમાં એ જ્ઞાન અને જ્ઞેય જુદા રહેતા નથી, આવે જુદા નથી રહેતા. જ્ઞાન અને જ્ઞેય દ્રવ્ય જુદા હોવા છતાં ત્યાં ભાવે જુદા રહેતા નથી. તો અહીંયા ભાવે જુદા પાડવા માટે જ્યારે જ્ઞાનમાં જ્ઞેય જણાય છે ત્યારે પણ માત્ર જ્ઞાન પણ એ જ્ઞાનને જોવું, જ્ઞાકાર જ્ઞાનને જોવું નહીં. એકત્વ કરે ત્યારે તો પરપ્રવેશ થઈ જ જાય, ત્યારે એને સ્વપ્રવેશ રહેતો નથી. પરપ્રવેશ થઈ શકતો નથી, વસ્તુતા એ ભાવે કરે છે, ભાવે પરપ્રવેશ કરે છે. મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, મને આમ થયું, મને આમ થયું, કેમ કે તે એકલા જ્ઞાનને અંદરમાં પક્યું નહીં, સામાન્યનો આવિર્ભાવ કર્યો નહીં. આ રીતે સીધી રીતે જોઈએ તો 15મી ગાથાની પદ્ધતિ કે સામાન્યનો તે આવિર્ભાવ કર્યો નહીં અને જ્ઞાકાર જ્ઞાનમાં લુપ્ત થયો. તેથી અધ્યાત્મના વિષયમાં તો જ્ઞાકાર જ્ઞાનને પણ ગૌણ કરાવ્યું છે. પરજ્ઞેયને તો ગૌણ કરાવ્યા છે, પરજ્ઞેય તરફ લંબાયેલા જ્ઞાન કાળે રાગાદી ઉત્પન્ન થાય છે એ કોઈ પણ સ્તરના શુભ રાગને તો ગૌણ કરાવ્યો છે, પણ જ્ઞાકાર જ્ઞાનને પણ ગૌણ કરાવ્યો છે અને સામાન્યનો આવિર્ભાવ કરાવ્યો છે. ત્યારે પ્રસિદ્ધપણે આત્મા અથવા જ્ઞાન અનુભવમાં આવે છે કે ત્યાં વચન પડ્યું છે આપણે શંકરાચાર્ય, ત્યારે પ્રસિદ્ધપણે જ્ઞાન અનુભવમાં આવે છે. ત્યાં સુધી જ્ઞાન પ્રસિદ્ધપણે અનુભવમાં આવતું નથી. મતિ જ્ઞાન આદિ જ્ઞાનના પર્યાયો છે. જ્ઞાનનો વિષય ચાલે ત્યારે પાંચે પ્રકારના જે જ્ઞાનના પર્યાયો છે એનો ક્ષયોક્ષમ કયા કયા પ્રકારે છે, કેવળ જ્ઞાન છે એ સાહિત ભાવે છે, અને બાકીના ચારે જ્ઞાન છે મતિ અવધિ અને મને પર્યાયો એ ક્ષયોક્ષમ ભાવે છે. તે પ્રકારના નિમિત્તપણે જ્ઞાનાવરણીય દ્રવ્યકર્મનો ક્ષયોક્ષમ થતા ભાવમાં પણ તે પ્રકારનો જ્ઞાનનો વિકાસ થાય એને તેવું નામ પાડવામાં આવે છે કે આ બધી જ્ઞાન જ્ઞાન અવિજ્ઞાનને આવરણ કહ્યું. સર્વ જ્ઞાનાવરણીય દ્રવ્યકર્મનો ક્ષય થાય અને ભાવમાં પણ જ્ઞાનની પર્યાયમાં ભાવાવરણનો ક્ષય થઈ જાય ત્યારે નિરાવરણ એવું જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને ક્ષાય જ્ઞાન અથવા કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. પણ એ બધા જ્ઞાનોમાં હવે જીવને આરાધન યોગ્ય હોય તો તે જ્ઞાન સામાન્ય સ્વભાવ સહજ જ્ઞાન છે, જે સહજ પ્રત્યક્ષ છે, પોતાના સ્વરૂપથી સહજ પ્રત્યક્ષતા એનું સ્વરૂપ છે. એ જે જ્ઞાન છે એ અવલંબનનો વિષય છે, એ આરાધનાનો વિષય છે. એ વાત છે નિયમ સારમાં પદ્મપ્રભુ સારી દેવી 11-12 એકાથા સાથે છે ટીકામાં શરૂઆતમાં ગાથા તો છે. મતિ શ્રુત અવધિ મન પર્યો ભેદ છે શું જ્ઞાનના, કુમતિ કુશ્રુત અવધિ એ ભેદ છે, એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. એ આઠે જ્ઞાનની વાત કરી નાખી છે. આઠે જ્ઞાનની વાત કર્યા પછી એમ કહે છે
હવે વળી વિશેષ એ કે એમ કરીને વાત નથી. કે ઉક્ત ઉપર કહેલા જ્ઞાનોમાં ઉક્તે શું જ્ઞાને શું, સાક્ષાત મોક્ષનું મૂળ ઓલા આઠેમાં એક મોક્ષનું મૂળ નથી કહેતા. ઉપર કહેલા જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ, સાક્ષાત મોક્ષ મૂલમ એકમ, નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. સહજ જ્ઞાન જ છે, જે સહજ જ્ઞાન છે, સ્વભાવરૂપ જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ છે, તે મોક્ષનું મૂળ છે. સાક્ષાત મોક્ષ મૂલમ એકમ નિજ પરમ તત્વનિષ્ઠ સહજ જ્ઞાન એવા, આ જે સહજ જ્ઞાન છે એ મોક્ષનું મૂળ છે. તેમજ સહજ જ્ઞાન પરમ પરિણામી ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાધિ અથવા આરાધ કરવા જોઈએ. આમ પકડાય ધ્રુવ, ધ્રુવ ઉપર લઈ ગયા વાત નથી. એવી બધી વાત કરી આ એના ભેદોની છે, પણ જે સામાન્ય સહજ સ્વભાવ છે એ એક જ મોક્ષનું મૂળ છે અને એ જ પરમ પરિણામી ભાવ સ્વભાવ સ્વરૂપ છે. ભવ્યનો એ પરમ સ્વભાવ છે, ભવ્ય બધાને એક સફળ સ્વભાવ છે, અભવ્યની વાત નથી. ભવ્યનો એ પરમ સ્વભાવ હોવાને લીધે ભવ્યસ્ય પરમ સ્વભાવત્વા સહજ જ્ઞાનાત, સહજ જ્ઞાન સહજ જ્ઞાનાત અપરમ ઉપાધેય ન સમજ, સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાધેય અવલંબન તો એનું લેવા સહજ જ્ઞાન એમ લીધું. હા, આટલો ટુકડો છે 11-12 ગાથાનો, એના ઉપર ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન બહુ સુંદર ચાલે છે. જ્ઞાનની વાત કરે છે કે આ જ્ઞાન સ્વભાવ છે, એ અવલંબનનો વિષય છે, એ જ આધારભૂત છે, એ જ ભવ્યને પરમ સ્વભાવ એટલા માટે કહે છે કે પરમ ઉપાદેય થાય છે માટે એને પરમ સ્વભાવ કહેવામાં આવે છે. અને એ સિવાય બીજું કાંઈ ઉપાદેય છે જ નહીં એમ કરીને અનેક પ્રકારની સ્થિતિ, અનેક ભેદો જાણીને પણ સમજીને પણ એ બધું ગમ કરાયું. વસ્તુનું જે સર્વસ્વ છે એમ કરી દીધું છે, જે એને જ્ઞાન જાણે છે અને તેથી જ્ઞાનની પ્રધાનતા કરવામાં આવે. મતિ જ્ઞાનાદિ જ્ઞાનના પર્યાયો છે, તે સૂક્ષ્મ જ્ઞાન અંશ શુદ્ધ થયું, તેથી પર્યાય જ્ઞાયાકાર જ્ઞાન પર્યાય વડે રૂપાલોકને જાણે છે. જ્ઞાયાકાર જ્ઞાન પર્યાય દ્વારા તે લોકાલોકને જાણે છે. ભેદથી નહીં પણ અભેદપણે તો મતિ સ્વરૂપનો વિષય કેટલો છે કે સર્વ દ્રવ્ય પર્યાય શું તત્વા સૂત્રમાં એટલો પ્યોર જ્ઞાનનો વિષય છે. ભેદથી એટલો જ ભેદ પડ્યા વિના મતિ સ્વરૂપનો વિષય છે, કેમ કે ત્યાં જ્ઞાનની શુદ્ધતા છે. જ્ઞેયનો નાશ થાય છે પણ જ્ઞાનનો નાશ નથી, જ્ઞેયનો નાશ થાય છે પણ કાંઈ જ્ઞાનનો નાશ થતો નથી. જ્ઞાન તો જ્ઞાન પણ એ સદાય ઉભું રહે છે, જ્ઞાનનો ક્યારેય નાશ થતો નથી. જ્ઞાનને બંધ કરી શકાતું નથી, ચાલતું એવું જ્ઞાન, પરિણમતું એવું જ્ઞાન એને બંધ પણ કરી શકાતું નથી. અને એ જ્ઞાનને કોઈ જ્ઞેયની સાથે ભાવે ભલે અનંતકાળથી એકત્વ કરી રહ્યો હોવા છતાં માત્ર જ્ઞાનપણે જો જોવામાં આવે, આ જ્ઞાન માત્રની પાછળનું રહસ્ય, માત્ર જ્ઞાનપણે જો જોવામાં આવે તો એ જ્ઞાન કોઈની સાથે હજી સુધી ભર્યું નથી એમ સ્પષ્ટ જોવામાં આવે. અનંત જ્ઞેયોની સાથે, અનંત રાગાદી ભાવોની સાથે ભાવથી એકત્વ કરી ગયો હોવા છતાં વસ્તુપણે જોવામાં આવે, જ્ઞાનને માત્ર જ્ઞાનપણે જોવામાં આવે, ક્યાંય કોઈની સાથે કર્યું નથી, લેપાણું નથી, કોઈ તત્વનું એની સાથે મિશ્રણ થયું નથી, એવું ને એવું રહી ગયું છે. એ અનંતકાળથી એવું ને એવું રહી ગયું છે અને વર્તમાનમાં પણ એવું ને એવું રહે છે. એમ જોતા એને એના અનંત સામર્થ્યનો પણ ખ્યાલ આવ્યા વિના રહેતો, એ એનું અનંત સામર્થ્ય. દેહ સહિત આત્મા છે, ચેપાઈ જાય કોઈ મશીનમાં આવીને, દેહ તો ચેપાઈ ગયેલો દેખાય, આત્મા એનું જ્ઞાન ન તો આત્માના એક પ્રદેશમાં કઈ ફેરફાર થાય કે ન તો એના જાણવાના ભાવમાં કોઈ અજાણવા પણ નહીં જાણવા પણ થઈ જાય. જાણવું તો જાણવું 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 જે સામાન્ય જ્ઞાન છે, ત્રણેય કાળ નિરંતર રહેવા વાળું છે, ત્રણેય કાળ નિરંતર રહેવા વાળું છે, એ એના અપરિમિત સામર્થ્યને પ્રસિદ્ધ કરે છે. જ્યાં એકલા જ્ઞાનને જોયું એના અનંત સામર્થ્ય સાથે ઓળખ્યું, ત્યારે એ જ્ઞાન સુખ સ્વરૂપે છે એવું પણ ત્યાં ઓળખવામાં આવે છે. જ્ઞાન પોતે જ સુખ સ્વરૂપ છે, દુઃખ તો કશાય ભાવમાં હતું, કશાય રહિત રાગ રહિત જ્યાં જ્ઞાન ઓળખ્યું, જ્ઞાન તત્વને ઓળખ્યું, પર્યાય છે લેવું જ્ઞાન તત્વને ઓળખ્યું, માત્ર જ્ઞાન એટલે જ્ઞાન તત્વ લે, ત્યારે એનું સુખ સુખરૂપ પણ જોવામાં આવે. જો જ્ઞાન અનંત છે તો કહેવાની જરૂર નથી કે સુખ પણ અનંત છે. જેણે અનંત જ્ઞાન રૂપે અને અનંત સુખ સ્વરૂપે પોતાને જ જાણ્યો અને ઓળખ્યો, એણે અંદરમાં પોતાની નિધિ જોઈ લીધી. એને બીજા ગુણોને ઓળખવાની જરૂર નથી, બીજા ગુણો કેવા કેવા છે એને જાણવાનું એને પ્રયોજન નથી, એને જાણ્યા વિના જ એના પ્રયોજનની સિદ્ધિ છે. એ સંસારનું મટવું, જન્મ મરણનું મટવું અને મોક્ષનું પ્રાપ્ત થવું, એવી જે પર્યાયાશ્રિત પ્રયોજનની સિદ્ધિ છે એ સ્વરૂપને ઓળખતા આપોઆપ છે. આ રીતે અનંત જ્ઞાનમય અનંત સુખમય એટલું ઓળખાય છે, તિર્યંચને પણ એટલું ઓળખાય છે અને એ પોતાના મોક્ષ માર્ગમાં આગળ વધવા લાગે છે. અસ્તિત્વ તો આવી જ જાય છે પણ એને એ અસ્તિત્વ છું, એ જ અસ્તિત્વ હું છું એમ આવ્યું કે નહીં? અનંત જ્ઞાન સ્વરૂપે અને અનંત સુખ સ્વરૂપે હું છું એમ આવ્યું ને, કે હું નથી એમ આવ્યું? પછી શું હોવા પણ એનું અસ્તિત્વ છે? અસ્તિત્વને જુદું પાડવું નથી પડતું, એનાથી અસ્તિત્વ જુદું છે પણ નહીં, અને અનંત ગુણો સમાવિષ્ટ થઈ જાય છે. પણ અનંત ગુણો કેવા કેટલા એ કોઈ જરૂરનો વિષય નથી, એ કોઈ પ્રયોજનનો વિષય નથી. સૂક્ષ્મ હોય કેટલા ગુણો સમજાય, બાકીના ન સમજાય એને કઈ મોક્ષ માર્ગ માં બાધા આવતી નથી. એવું જે અહીંયા આગળ લીધું ને, આમાં જ્ઞેયનો નાશ થાય છે પણ જ્ઞાન નો નાશ નથી. અનાદિથી વર્તમાન સુધી જ્ઞાનમય પણે પોતે સદાય નિરંતર પ્રસિદ્ધપણે જોવામાં આવે છે. જ્ઞાનપણે તો પ્રસિદ્ધપણે જોવામાં આવે છે, માટે જેટલું જ્ઞેય તેટલું જ્ઞાન વેચક, જેટલું જ્ઞેય તેટલું જ્ઞાન વેચક, ઉપયોગ લક્ષણ જ્ઞાન છે, ઉપચારથી જ્ઞાનમાં જ્ઞેય છે. વસ્તુતા એ કઈ જ્ઞાનમાં જ્ઞેય નથી, માટે વસ્તુ સ્વરૂપમાં જ્ઞેયનો વિનાશ થી જ્ઞાનનો વિનાશ નથી. શું કહે છે? માટે જેટલું જોયું તેટલું જ્ઞાન. વેચક, વેચક એટલે શું? કે અનેકપણું જે છે એને વેચકપણું કહે છે. વેચક અને અવેચક, એકપણું અને અનેકપણું. તો અનેક જ્ઞેયો જે જ્ઞાનમાં જણાય છે એટલું જ્ઞાન વેચક છે. અનેક ભેદે જ્ઞાન જોવામાં આવે છે. વેચક એટલે પહેલું એમ નહીં, એકપણું ને અનેકપણું. જ્ઞાન એક હોવા છતાં એમાં અનેકપણું, અનેક અનેક જ્ઞેયો જણાય છે ને. એ જ્ઞાનની પર્યાયમાં અનેક જ્ઞેયોના ભેદો ઉપજે છે. જ્ઞાન તો જ્ઞાન છે, પણ છતાં એમાં અનેક જ્ઞેયાકારો જોવામાં આવે છે. એમ એક જ્ઞાનમાં અનેક જ્ઞેયાકારોનું પ્રતિભાસ, તે જ્ઞાનનું વેચકપણું છે. અને છતાંય જ્ઞાન જ્ઞાન રૂપે એમને જ્ઞાન સામાન્યપણે રહે છે, તે જ્ઞાનનું અવેચકપણું છે. એમ વેચક એ અવેચક એક જ કાળે છે, એક જ કાળે છે. માટે જેટલું જ્ઞેય તેટલું જ્ઞાન વેચક, કેમ કે જેટલું જ્ઞેય એટલે જ્ઞેય અનેક ભેદે છે, એની સામે જ્ઞાનનો પ્રતિબિંબ પણ અનેક ભેદે છે. એટલું જ્ઞાન વેચક. પણ ઉપયોગ લક્ષણ જે ઉપયોગ છે એ ઉપયોગ લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન તો ઉપયોગ લક્ષણે છે. એટલે એકલા જ્ઞાનને તમે જુઓ તો ખરેખર જ્ઞાનમાં જ્ઞેયો નથી. ઉપચારથી જ્ઞાનમાં જ્ઞેય છે, પણ ખરેખર જ્ઞાનમાં કોઈ વસ્તુ આવતી નથી. આવતી નથી એમ નહીં, વસ્તુ કોઈ સ્પર્શતી પણ નથી જ્ઞાનને. કોઈ જ્ઞેયનો સ્પર્શ જ્ઞાનને નથી, અને જ્ઞાન કોઈ જ્ઞેયને સ્પર્શતું પણ નથી. ભિન્ન ભિન્ન જ રહે છે. ભાવની ભિન્નતા કરવી પ્રયોજન છે, કેમ કે ભાવની ભિન્નતા નથી થઈ. અને તેથી દ્રવ્ય ભિન્ન હોવા છતાં એ ભાવની ભાવથી અભિન્ન પણ જીવ કરી જાય છે, પર પ્રવેશ કરી જાય છે. અને આ એને માટે અનિષ્ટ છે, દુઃખનું કારણ છે, જન્મ મરણનું કારણ છે. માટે વસ્તુ સ્વરૂપમાં જ્ઞેયનો વિનાશથી જ્ઞાનનો વિનાશ નથી. જ્ઞેયો ટળશે, જ્ઞેયો બદલશે, જ્ઞાન જ્ઞાન પણ એમને એમ રહેજશે, જ્ઞાનનો નાશ નહીં થાય. ઉપચાર ઉપચાર લીધો જ્ઞાન માગની, એની ખુલાસો કરવો છે. કોઈ જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ જ ન સમજે, એને જૂઠ સમજે તો એવું નથી. અહીંયા એમ કરીને સુપર પ્રકાશ સ્પષ્ટ કરે છે કેવો જ્ઞાન.